રામ રાજ્યની હળવાશ એટલે સત્સંગ. જ્યાં જીવનમાં હળવાશ હોય ને તો જ સત્સંગનો સાચો સ્વાદ આસ્વાદ અસાસ્વાદ અનુભવ માણી શકાય. પણ ક્લેશ હોય, અનેક મનની અંદરની રહેલી મથામણો અને આવેશ આક્રોશ એ ક્યારેય સત્સંગને નો સાચો સ્વાદ માણવા દેતે. ભગવાન સ્વયં સત્સંગને માટે તો અયોધ્યાની બહાર ગયા છે, પુર બાહેર ગઈ અને ઉપવનની અંદર જઈને નિરાંતની પળોમાં જ્યારે પણ સત્સંગ થાય ને ત્યારે સમજવાનું એનું નામ નિરાંતની પળો અને એનું નામ જ આપણા જીવનનું રામરાજ્ય. તો ભરતજીએ એક સાહજિક જિજ્ઞાસા કરી છે કે કંઈક અભિવેક ન થાય જિજ્ઞાસામાં પણ, એટલે કહે છે પ્રભુ ક્ષમા માંગુ છું આપની પાસે અને થોડોક ઠીઠાઈ અવિવેક કરી રહ્યો છું તો મને ક્ષમા કરજો, એમ કહીને કહ્યું કે પ્રભુ સુના ચાહો પ્રભુ સુના ચાહો પ્રભુ તિન કર લક્ષણ. સંત કોને કહેવાય, એ સંતોના લક્ષણ સાંભળવાની મારી ઈચ્છા છે. અહીંયા આગળ તુલસીદાસજીએ માનસમાં ત્રણ જગ્યાએ સંતોના લક્ષણો કહ્યા, એમાં એક આ જગ્યા છે હળવાશની પળોની અંદર. અરણ્યની અંદર પણ નારદજીએ આવીને પ્રશ્ન કર્યો છે સંતના લક્ષણ કયા. અહીંયા અયોધ્યાની બહાર બેઠા છે પ્રભુ ત્યારે સનકાદિક ઋષિઓ આવ્યા છે અને ભરતજીએ પ્રશ્ન કર્યો સંતને કોને કહેવાય. અને હજુ આગળ આવશે કાગભૂષણજીએ પણ સંતના લક્ષણો પૂછ્યા. તો અહીંયા ભરતજીએ પૂછ્યા કે પ્રભુ આપના બધું તો ખૂબ સાંભળ્યું છે, વાંચ્યું છે ખરું, પણ આપના મુખેથી મારે સંત લક્ષણ સાંભળવાની ઈચ્છા છે, કૃપા કરીને મને કહો, હું સાંભળવા ઈચ્છું છું. તેને કર કૃપા સિંધુ, હે કૃપાના સાગર, દયાળુ, ગુણ અને જ્ઞાનની અંદર આપ વિચક્ષણ છો, કૃપાના સિંધુ છો, ગુણ અને જ્ઞાનની અંદર પ્રભુ આપ સ્વયં વિચક્ષણ છો. એટલે કોઈક એમનામાં વિશિષ્ટતા, વિચક્ષણતા એટલે ક્યારેક માણસનામાં વિકૃતિ હોય ને ત્યારે કે આ માણસ વિચક્ષણ છે, બહુ ન સમજાય એવું, પણ એની પાસે સાચા સુંદર ઊંચા વિચારોનું ચિંતન હોય તો પણ કહેવાય કે આની વિચક્ષણતા છે. એટલે એને બહુ જ આગવી પ્રતિભા છે, આગવું જ ચિંતન છે એની પાસે. તો પ્રભુ આપની પાસે જ્ઞાન અને ગુણની વિચક્ષણતા છે, હે કૃપા સાગર, આપના મુખથી, આપના શ્રી મુખથી આ વાત હું, આ લક્ષણો સંતોના હું સાંભળવા ઈચ્છું.
સંત અસંત ભેદ વિલગાય,
પ્રભુ સંત કોને કહેવાય એ મારે જાણવાની ઈચ્છા છે, અસંત કોને કહેવાય એ પણ મારે જાણવું છે. એટલે તાત્પર્ય આ એક જિજ્ઞાસા છે સંત અસંતના ની અંદર, અને જિજ્ઞાસા હોય એટલે એને બંને બાજુને સમજાવવું પડે કે ભાઈ આને ઉપયોગ માટેની ચીજ કહેવાય અને એની ઉપરની કે અંદરની જે કંઈ છે એ ઉપયોગ વગરની છે, એને સ્પષ્ટ કરવામાં આવે તો જ એનો ઉપયોગ થઈ શકે. એક પાઠ હતો પારસમણી ફેંકી દીધો, તો પારસમણી હાથમાં આવ્યો હોય એની સમજણ ન હોય તો શું થાય, એને કચરામાં ફેંકી દે કે આ તો કાચનો કટકો હશે, ઘરમાં પડી ફેંકો અહીંથી અટવા મળે. તો એમ માણસના જીવનની અંદર મણી શું છે અને કાચનો ટુકડો શું છે એ પણ જાણવું પડે. અન્ન લાવીએ ને તો અન્નની અંદર કચરો કયો છે અને ઉપયોગી અન્ન કયું છે એ બંનેનો વિવેક પહેલા સમજવો પડે, એને ભણવો પડે. એટલે અહીંયા ભરતજીની પણ એક જિજ્ઞાસા છે સંતના લક્ષણ જાણવા, એની સાથે સાથે અસંત કેવી રીતે થાય માણસ એ પણ સમજી લેવું જોઈએ. જેમ કોઈ પણ ફળ ઉપર કે શાકભાજી ઉપર એના છોડા કાઢી નાખી અંદરથી ચાર ભાગ લઈ લેવાનો, ઘઉં માંથી કાંકરા તો કાંકરા કોને કહેવાય એ પણ જાણવું પડે. પણ કદાચ ફુલેવાર કે કોબીસ હોય અને સવારતા સવારતા અંદરનો ડાંઠા સુધી ગયા અને અંદર જોયું કે આ તો કૂળો છે, ફુલેવારનો ડાંઠો કૂળો છે, તો એને પણ જોડે સમારીને લઈ લેવામાં આવે. તો એનો ભેદ કયું વાપરવા યોગ્ય છે કયું નકામું છે એનો સાર સમજવો પડે. એટલા માટે લેવા જઈએ ને ઘરડું લઈને આવીએ ને પછી સમારીએ ને રાંધીએ નાખીએ ને જયારે દાંતમાં ફસાય ત્યારે ખબર પડે ઓ આ તો ખોટું લઈ આવ્યા. એટલા માટે સમજવાનું હોય, લેવા જઈએ ને ત્યારે આમ નખ મારીએ, દૂધી હોય ગલકું હોય તુર્યું હોય, કેમ કે સંત અસંત કે લક્ષણ સુના છો હવ, એટલે ભેદ બતાવજો મને કે જેનો ભેદ શું હોય, એટલે સારું શું ને ખોટું શું, સંત અસંત ભેદ વિલેખાય. પ્રભુ આ બેનો ભેદ બતાવજો, આને કચરો કહેવાય અને આને ઉપયોગની વસ્તુ, એમ આ સંતના લક્ષણ અને આ સંત નહીં તેના લક્ષણો કે મને સમજાવો.
પ્રણતપાલ મોહિ કહું જાય,
પ્રભુ આપ તો પ્રણતપાલ છે, પ્રણત જન્મનો અભિષ્ટદમ નિત્ય મીડે. જે પ્રણત પ્રણતપાલ એટલે જે કોઈ શરણાગત છે, જે કોઈ આશ્રિત છે એને પૂરેપૂરી રીતે એનું પાલન કરે, એની સંભાળ રાખે, અને આ જોઈએ અને આમ ન થવું જોઈએ. એટલે ભગવાનને પ્રણતપાલ કહેવાય, પ્રભુ અમે તો આપના પાલક શરણાગત છે અને આપ અમારા પાલક છો પ્રણતપાલ. અને વંદન કરનારનું હંમેશા કાળજી રાખનાર કલ્યાણ કરનાર પ્રભુ છો, એટલા માટે હે પ્રણતપાલ મહી કહું બુજાય, સમજાવીને મને કહેજો, સમજાવી મને કહેજો રે. કાયક વાયક માનસી ભાઈ ત્રણે એક જ કરજો, અને કહ્યું સાચું સાધન આપો મુજને, અને ત્યાં કહ્યું સમજાવી મને કહેજો. મહારાજ અભેસંગ અભેસંગ ભગતે પણ કહ્યું દાસ અદેસંગ કરે વિનંતી, સમજાવી મને કહેજો. તો એ જ્યાં એક ભાવ છે, ભક્ત ભાવ છે, શરણાગત ભાવ છે, અને એની સાથે સાથે જિજ્ઞાસા છે સત્સંગની, મને કઈ કહેજો. જો અદેસંગ એ રીતે આપણા સૌના પ્રતિનિધિ થઈને મહારાજની પાસે આ પ્રસ્તાવને આ પ્રશ્ન આ જિજ્ઞાસા મૂકતા હોય અને કહેતા હોય કે મને સમજાવી મને કહેજો, એવી રીતે અહીંયા આગાડી ભરતજી પણ સંતોના પ્રતિનિધિ બનીને ભગવાનની પાસે કાયમને માટે સ્થાપિત કરવા માંગે છે કે સંત કોને કહેવાય એકો અમને. અને એ ઉપરથી આપણે પણ સમજીએ ભગવાને શ્રીમુખે આ લક્ષણો બતાવ્યા છે, સંત જીવન આવું જ હોવું જોઈએ એમ દ્રઢ મૂકી દીધું. જેમ મહારાજનું ભજન છે રામ રંગે રંગાયા તે સાધુજન, આખું આખું બહુ સરસ પદ છે. તો મહારાજે પણ પોતાના શ્રીમુખે કહ્યું કે સંતના લક્ષણ કયા. અહીંયા ભરતજીએ પણ પૂછ્યું મહારાજ સંતના લક્ષણ કયા, તો એ સંતના લક્ષણ કહેવા માટે કહ્યું મને સમજાવ્યું સમજણ પાડીને કહેજો, હા જુદું પાડી આલજો, મારી પાસે જુદું પાડવાનો વિવેક નથી. ન જાનામ યોગમ જપમ નૈવ પૂજામ નતોહમ સદા સર્વદા તુભ્યમ, હું આપની પાસે છું આપની ચાકરી કરું છું પણ મને કશી અક્કલ નથી, આપ સમજાવજો. અને એટલા માટે કહો બુજાઈ મને અલગ કરીને સમજણ સમજાવીને કહેજો. ભગવાન ભરતજીની જિજ્ઞાસાને ખૂબ જ સરસ રીતે એના જિજ્ઞાસાને પૂર્તિ માટે પોતાના પોતાના શ્રીમુખથી કહે છે કે હે ભાઈ સાંભળ, હે ભાઈ, અરે ભાઈઓ સાંભળજો, ત્રણે ભાઈ બેઠા છે, સંતન કે લક્ષણ સુનો ખાતા, સંત ના લક્ષણ સાંભળો ભાઈઓ,
અગણિત પુરાણ
એની કોઈ ગણવા ના થઈ શકે, એની એનો કોઈ પાર ના પામી શકે. ત્યાં તો પુષ્પદંત ને પણ કહી દેવું પડે અસિતગીરી સમસ્યા. તો અહીંયા ગાડી ભગવાને પણ કહ્યું અગણિત સંતોના સ્વભાવ, સંતોના લક્ષણ અગણિત છે, અવર્ણનીય છે, અનંત છે. અને એ અગણિત શ્રુતિ અને પુરાણોએ પણ અનેકો વાર, અસંખ્ય વાર એને વિખ્યાત, વિખ્યાતા એટલે જેમ વ્યાખ્યાતા કથાકાર એને કહ્યા જ કરે, વારંવાર એના ગુણ ગાયા કરે. સંત કોને કહેવાય, અસંત કોને કહેવાય, હંસ જેમ નિરક્ષર વિવેક કરી આપે, હંસ જ કરી આપે, આ દૂધ દૂધ અને પાણી એ પાણી એમ જુદું પાડી આપે. એવી રીતે પ્રભુ આપ જ હંસ સ્વરૂપ છો, આપનામાં એ શક્તિ છે. એટલે કોઈ પણ વ્યક્તિના જીવનમાંથી સંત લક્ષણ શું છે, અસંત લક્ષણ શું છે, એ આપ જ જુદા પાડી આપી શકશો. અને આપના દ્વારા જ જુદા પડેલા એ લક્ષણો જ સાચા હશે અને પ્રમાણિત હશે. એટલા માટે અગણિત શ્રુતિ, શ્રુતિ પુરાણ તો અગણિત વખત એને એને કહ્યા છે, વારંવાર કહ્યા છે, પણ આપના મુખે અમારે સાંભળવા, ભલે એમણે ગમે એટલા વખાણ કર્યા હોય.
સંત અસંતન કે અસી કરની,
ભગવાન ભરતજીને કહે છે, ભરતજી સાંભળો, સંત અને અસંત, દુર્જન અને સજ્જન, એની કરણી, એની કરતૃતિ, એના કર્મ કરમ કેવા હોય, જેમ કુહાડી હોય, કુહાડી અને કુહાડી લાકડા કાપવાનું કામ કરે, અને ચંદન ના વૃક્ષ ને કાપતી હોય કુહાડી, કાપ્યા જ કરે, એને જેટલા ઘા વાગે એટલા છોડા ઉખાડ્યા જ કરે. એટલે કુહાડીનું કામ છોડા પાડવા, છોતરા ઉખાડવાનું, એમ ભલું કે ભલાના છોતરા ઉતારી નાખ્યા, એમ કુહાડી છે તે છોતરા જ પાડ્યા કરે, ઉખાડે અને કાપ્યા જ કરે. પણ ચંદન નો સ્વભાવ છે કે પોતાની સુગંધી એ કાપનાર ચંદન ને પણ આપે. કુહાડી થી કાપો, કરવત થી કાપતા હોય, લાકડું વેરતા હોય ચંદન નું, પછી એ જે કરવત હોય એને સુગંધ, સુગંધી એને સુંગી જવું જોઈએ, એમાંથી પણ સુગંધ આવે. આ સંત અને અસંત, કુહાડી છે એ દુર્જન અસંત છે, અને ચંદન છે સુખડ છે એ સંત છે. આટલી બધી પીડા આપવા છતાં ચંદનનું અસ્તિત્વ મિટાવી દેવા માટે તૈયાર થયેલા કુહાડાને પોતાનો જે સુગંધીનો સદગુણ છે તે આપે છે કે લે આ લઈ, દુર્જનને પણ આપી દે તું આ લઈ. સંત તીર્થની અંદર સ્નાન કરી રહ્યા હતા અને જળમાં એક વીંછી તણાઈ રહ્યો હતો, તે વીંછીને બચાવવા માટે સંત આમેન પાણીમાં લઈને બહાર કાઢવા જાય, ત્યાં એક એવો ચટકો ડંખ મારે કે પેલા હાથ ધરુજી જાય, પાણીમાં પડી જાય, ફરી પાછા કાઢવા જાય. તે બાજુમાં સ્નાન કરનારા જોયું કે મહારાજ સ્વામી કે તમે આ શું કરો છો, કે સ્વામી તમને આ ત્રણ ત્રણ વાર કરડ્યો છતાંય તમે એને પાછો બહાર કાઢવા પ્રયત્ન કરો, એને જવા દો ને. કે ભાઈ એને જવા દઉં પણ મારા સ્વભાવને કેવી રીતે જવા દઉં, એનો કરડવાનો સ્વભાવ છે અને હું સાધુ છું, મારો સાધુ સ્વભાવ મારે, જો એનો એનો કરડવાનો સ્વભાવ, એનો દુર્જનતાનો સ્વભાવ એ ન છોડતો હોય તો મારાથી મારે સાધુ સ્વભાવ કેવી રીતે છોડી. ચંદન સુખડ પોતાનો સુગંધીનો સ્વભાવ છે, એ પોતાના કાપનારને પણ સુગંધિત બનાવી દે છે. તો કહે છે કે એનો કાપવાનો સ્વભાવ નથી છોડતો એ કુહાડો, તો હું મારો સુગંધીનો સ્વભાવ હું કેવી રીતે છોડું. જેમ ચંદન કુઠાર આચરણ, જેમ કોળીનું જે આચરણ છે એમનું છે, સુખડના વૃક્ષને મિટાવી દેવાનું છે. કાપી નાખે એટલે મિટાવી દેવાની વાત છે. એ છતાંય એને સોક્રેટિસ જેવા કે આ ઝેર તમે ઝેર પીધા વગર અહીંયાથી જતા રહો ને, ભાગી જાઓ ને, સોક્રેટિસ ને એમ કહેવાય. છતાંય એક સંત એને પી લીધું. આજે નહી, જયારે સમય આવશે ત્યારે દરેકને પોતપોતાની ભૂલ સમજાશે. લાવ, મને આજ્ઞા કરી જ છે તો ઝેર પણ પી લો. જીમી કુઠાર ચંદન, પોતપોતાનો સ્વભાવ કોઈ છોડતું નથી. તો પછી સંત કોને કહેવાય, અસંત કોને કહેવાય, એની વ્યાખ્યા કરતા ભગવાને કહ્યું કે બસ ઉદાહરણ કેટલું સરસ આપી દીધું. બીજા ઉદાહરણ તો પાછા કઈક વધારે ઊંડા સમજાવવા પડે, પણ બિલકુલ સરળ કે કુવાડીને ચંદ સુખડ, કરવત અને સુખડ, પેલું કાપે તેની અંદરથી સુગંધી નીકળતી જાય, કાપનારના નાક સુધી સુગંધી જાય. એકલા કરવતને નહીં, જે કાપનારો હોય એ પણ. એટલે સંત અને અસંતનો આ આ સ્વભાવ છે, આ એનું વર્તન છે, આ એનો વ્યવહાર છે, આ એના કર્મ છે. સંતના કર્મ સંત જેવા અને દુર્જન અસંતના કર્મ અસંત જેવા. હે ભાઈ, કેટલા વાત્સલ્યથી પાછું કહેવાની તો સીધી જ વાત કહી શકે, પણ પાછું મારા ભાઈ છે